તારીખ 29/5/1994 શ્રી મદરાજચંદ્ર પત્રાંક 128 અને 213 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 442
પત્રાંક 128 પરિભ્રમણ કરતા યુવાજીને સંસારના પદાર્થો પ્રત્યે વૈરાગ્ય કઈ રીતે આવવો જોઈએ એ સંબંધીની વિચારણાના મુખ્ય મુખ્ય ત્રણ ચાર પ્રકારથી વાત કરી છે. એવા વૈરાગ્ય પૂર્વક હવે એકમાત્ર આત્મહિત કરવા માટેના મોક્ષ જીવના પરિણામ કેવા હોય તો પોતાના પરિણમનથી પોતાના સ્વાનુભવથી ચાલતી દશાથી કહે છે. જે ભૂમિકામાં પોતે છે એ જ ભૂમિકાને પોતે શબ્દો દ્વારા વ્યક્ત કરે છે. 221માં છેલ્લો પેરેગ્રાફ વધારે શું કહ્યું, જે જે પૂર્વના ભવાંતરે ભ્રાંતિપણે ભ્રમણ કર્યું તે સ્મરણ થતાં હવે કેમ જીવનું એ ચિંતના થઈ પડી છે. પહેલા ચિંતા થઈ કે પૂર્વે આ પ્રકારે જીવને ભ્રાંતિ થઈ, ઘણી અનેક પ્રકારે ભ્રાંતિ થઈ, એ ભ્રાંતિના ફળ સ્વરૂપે પરિભ્રમણ થયું અને એ પરિભ્રમણ ન થાય એ માટેની ચિંતના ઉત્પન્ન થઈ. ચિંતના એટલે ચિંતા, ચિંતાને ચિંતના કહે છે. જન્મ મરણ ટાળવા માટેની ચિંતા. સામાન્યપણે જગતના જીવોને અનુકૂળતા અને પ્રતિકૂળતાની ચિંતા છે. પછી અનુકૂળતા અને પ્રતિકૂળતાના અનેક પ્રસંગો છે એની ચિંતા છે. અનુકૂળતા જોઈએ છે અને પ્રતિકૂળતા નથી જોઈતી. અહીંયા જે ચિંતા છે એ બીજા પ્રકારની છે કે આ જીવે ઘણું પરિભ્રમણ કર્યું, 84 લાખ યોનિમાં અનંત વાર જન્મ મરણ કર્યા, દુખી દુખી થઈ ગયો. હવે એ જન્મ મરણથી છૂટવા માટેની ચિંતા પહેલી વહેલી અને આત્મામાંથી એ ચિંતા થઈ, આ પહેલી વહેલી ચિંતા થઈ એમ કહેવું જોઈએ. કેમ કે આ ચિંતાના કારણે એ રસ્તો ગોતશે છૂટવાનો પરિભ્રમણથી અને અવશ્ય છૂટશે પણ એની ચિંતા થઈ. એવી ચિંતા કદી પહેલા થઈ નથી, એવી ચિંતા થઈ. ફરી ન જ જન્મનું અને ફરી એમ ન જ કરવું એવું દ્રઢત્વ આત્મામાં પ્રકાશે છે. શું કહે છે, ફરીને ન જ જન્મવું એવી દ્રઢતા આત્મામાં, દ્રઢપણું આત્મામાં આવે. આ ચિંતાના ફળ સ્વરૂપે શું થયું કે એવી દ્રઢતા થઈ કે હવે ફરીને જન્મવું નથી, જન્મવું નથી એટલે મરવું પણ નથી. કેમ કે જન્મ એ મર્યા વગર મરી. એને મુક્ત આત્માઓને જન્મ મરણ હોતા નથી. જન્મ મરણ માટે એવો કોઈ રસ્તો ગોત્યો છે અને એમ જ કરવું છે, આ મોક્ષની દ્રઢ ઈચ્છા થઈ અથવા પૂર્ણતાને નું લક્ષ થયું આયા. આ વાક્ય શું સૂચિત કરે છે, ભાષા ફેર છે પણ પૂર્ણતાનું લક્ષ થયું, પરિપૂર્ણ શુદ્ધિ, અશુદ્ધિનો સર્વનાશ, અને અશુદ્ધિના કારણે ઉત્પન્ન થતા જન્મ મરણનો પણ નાશ, અને શુદ્ધિ પૂર્ણ શુદ્ધિને લઈને પછી કોઈ જન્મ મરણ થવાનું કારણ રહેતું નથી, કેમ કે દોષને લઈને એનું ફળ આવે છે. ફરી ન જ જન્મવું એવી દ્રઢતા આત્મામાં પ્રકાશે છે, અને ન જન્મવા માટે અને જન્મ મરણ થવા માટે ફરીને એમ ન જ કરવું, અત્યાર સુધી જે કર્યું, જે પરિણામ કર્યા, જે ભાવ કર્યા, એના કારણે જે જન્મ મરણ થયા, એવું ફરીને ન જ કરવું. અસ્તિ નાસ્તિ લઈ લીધું, શું એવું આત્મામાં પ્રકાશે છે, અને એવું આત્મામાં દ્રઢપણે પ્રકાશે છે. પ્રકાશે છે એટલે અંદરથી ઉગે છે એમ કહેવું છે. ઉપર છેલ્લો વિચાર આવે છે એમ નથી કહેતા, આત્મામાં એમ પ્રકાશે છે. જેમ આત્મામાં જ્ઞાન પ્રકાશે છે, એમ આત્મામાં આ પ્રકારનું ભવ્યત્વ પ્રકાશે છે. ઠીક, ભવભ્રમણનો છેડો આવવાની તૈયારી થાય ત્યારે એ ભવ્યત્વનો પ્રકાશ થાય છે, એ ભવ્યત્વ પ્રકાશે છે. પણ કેટલીક નિરુપાયતા છે ત્યાં કેમ કરવું? કેટલીક નિરુપાયતા છે એટલે શું કહે, રાગ દ્વેષ મોહના પરિણામ ન કરવા હોય તો પણ નિરુપાયપણે કેટલાક પરિણામ થાય છે, એનું શું કરવું? કઈ નવી ચિંતા થઈ પછી એની સામે પણ દ્રઢતા આવે છે, કે જે દ્રઢતા છે તે પૂર્ણ કરવી, જરૂર પૂર્ણ પણ કરવી, એ જ રટણ. ભલે નિરુપાયતા હોય કેટલીક, શું છતાં પણ મોક્ષ માટેનો પ્રયત્ન કરવો કરવો ને કરવો. મોક્ષનો પુરુષાર્થ છોડવો જ નથી એવી દ્રઢતા અને એવું રટણ ચાલુ છે. પણ જે કાંઈ આડું આવે છે, મોક્ષનો પુરુષાર્થ કરતા પણ કાંઈક આડું આવે છે, એટલે પૂર્વકર્મ આડું આવે છે. શું? પૂર્વકર્મને કારણે કેટલાક પ્રકારના એવા ચિત્ર વિચિત્ર સંયોગો થાય છે, કે એ સંયોગોથી એ સંયોગોમાં પણ સંભાવે આર પાર નીકળવું હોય તો થોડોક સમય લાગે છે. પણ જે કાંઈ આડું આવે છે તે કોરે કરવું પડે છે. કોરે એટલે એક બાજુ, જે કાંઈ આડું આવે છે એને કોરે કરવું પડે છે. એમ કોઈ વાહન ચલાવનારને કોઈ આડું આવે તો એને તારવણી કરવી પડે. તારવવા જાય ત્યારે એને સ્પીડ ઓછી થાય, સાઈડમાં જવું પડે, કોઈ વાર પાછું જવું પડે થોડું, ને પછી આગળ જઈ શકે. એમ વચ્ચે વચ્ચે થોડી હિંચ આવે છે. શું? પૂરે કરવું પડે છે, અર્થાત ખસેડવું પડે છે. આડું આડું જે પડ્યું હોય એને ખસેડવું પડે છે, અને એ ખસેડવામાં કાળ જાય છે, એમાં સમય ચાલ્યો જાય છે, એનો પણ વાંધો છે એમ કે છે. સમય ગુમાવવો પોસાતો નથી. મોક્ષાર્થી જીવ છે આ. આવા પરિણામ કરનારો જીવ કેવો છે? મોક્ષાર્થી છે. મોક્ષાર્થીને મુમુક્ષુ કયો છે? જે મોક્ષાર્થી ન હોય એને મુમુક્ષુ કહેતા નથી. તો એમાં કાળ જાય છે. કાળ જાય છે એટલે અમારું જીવન ચાલ્યું જાય છે, આયુષ્યનો સમય જાય છે, અને એ પણ મનુષ્ય પણ આના આયુષ્યનો સમય જાય છે. જે ઢોર પશુ પક્ષી છે એના આયુષ્યની એટલી કિંમત નથી જેટલી મનુષ્ય આયુની કિંમત છે, અરે દેવલોકના આયુષ્યની પણ એટલી કિંમત નથી જેટલી મનુષ્યના આયુષ્યની કિંમત છે. હા, કહેવાય, પણ ખરેખર તો એ હવે સરખામણી થાય એવું નથી. મનુષ્ય પણ એ મનુષ્ય પણ એની પાસે દેવ પણ કાંઈ નથી. શું? કેમ કે ત્યાં તો દેવી સંપત્તિ મૂર્તિ ને દેવી વૈભવ છે એમાં જીવ લપકાય છે, એમાં લપકાઈ જાય છે ઉલટાનો. અને ત્યાંથી આવી શુકરું કરીને પાછો દુર્ગતિમાં ગયેલો જાય છે. ખસેડવું પડે છે એટલે શું છે કે એડજસ્ટમેન્ટ કરવું પડે છે. પોતાની શક્તિ એટલી વિકાસ પામી નથી. અને પૂર્વના સમયો એવા છે કે જો તોડફોડ કરવા જાય તો પરિણામ પાછા પડી જાય, એટલે ખોટી ઉતાવળ થઈ જાય. તો પોતાની શક્તિમાં આરોગ્ય વધારે ત્યારે એને બહારના સંયોગો સાથે થોડું એડજસ્ટમેન્ટ કરવું પડે. પરિણામમાં એડજસ્ટમેન્ટ કરવાની વાત નથી, નિર્ણય ફેરવવાની વાત નથી, પુરુષાર્થ બંધ કરવાની વાત નથી, પણ બાહ્ય સંયોગોની અંદર બાંધછોડ કરવી પડે. અને જીવનમાં આવેલા છે કુટુંબ પરિવાર વાળા અથવા બીજા કોઈ આપણે વ્યાપાર વગેરે હોય તો ભાગીદાર હોય કોઈ જેની સાથે લેણ દેણ હોય એની સાથે જે પ્રકારનો વ્યવહાર છે એ વ્યવહારની અંદર કેટલીક બાંધછોડ કરવી પડે છે. સીધો તોડફોડને ઉલાયો કરીને નીકળી જાય અને એટલી શક્તિ એની હોવાની કે અસંગ દશામાં રહી શકે તો એની પાછા પરિણામ બગડી જાય. તો ઘણા ત્યાગી થાય છે, દીક્ષા લે છે, ત્યાગી થાય છે, સંન્યાસ લે છે, એ પરિણામમાં ટકી શકતા નથી. કેમ કે સુવ્યવસ્થિતપણે કાર્ય કરવું જોઈએ. જે કામ કરવું છે એ કામ કરવાની કોઈ પદ્ધતિ છે, એ તો આપણે ક્રમનો પત્ર કાલે વાંચો. જે તાબે થાય છે તો પુરુષાર્થ છૂટી જાય છે, એનો એનો અભિપ્રાય પણ ઢીલો પડી જાય છે અથવા ફરી જાય છે. જયારે અભિપ્રાયમાં મક્કમતા છે, પુરુષાર્થમાં પણ ઓછો થવાનો કારણ નથી, ફક્ત બાહ્ય સંયોગોમાં બાંધછોડ કરવાની વાત છે. અને એમ કરવા જતા આગળ વધવામાં થોડોક સમય વધારે લાગે છે. અને એ સમય વધારે લાગે છે, એકનું જીવન અમારું ચાલ્યું જાય છે. ત્યાં શું કરવું કે એને ન જવા દેવું, જેવો આ અભિપ્રાયનો વિષય છે. થાય છે આમ ખરું, પણ એને જવા દેવા માગતા નથી, એવો કાળ ગુમાવવા માગતા નથી, એનો અફસોસ થાય છે, એનો ખેદ થાય છે. અને જ્યાં સુધી યથાયોગ્ય જય ન થાય ત્યાં સુધી એમ દ્રઢતા છે. શું જ્યાં સુધી યથાયોગ્ય એટલે પૂરેપૂરો વિજય ન થાય, શું પરિણામ એટલા મજબૂત ન થાય, એટલી દ્રઢતા ન આવે, એટલો પુરુષાર્થ વૃદ્ધિગત ન થાય, શું તેનું કેમ કરવું? એમ દ્રઢતા છે તેનું કેમ કરવું? ભલે એ કામ પૂરું નથી થયું, પણ દ્રઢતા છે એનું કેમ કરવું? હા, એ પણ નહીં થવું જોઈએ. ખેદ થઈને સંતોષ આવી જાય છે એવું પણ ન થવું જોઈએ. સંતોષાવાનો આ રસ્તો જ નથી. સંતોષાનો એ ખરેખર સંતોષાનો નથી, પણ એને એક હવે પાછા એના પરિણામ છે, એ પાછા પડી જશે એનું એક લક્ષણ છે. ક્યાંય સંતોષ આવવું જોઈએ? જ્યાં સુધી પૂર્ણ દશા ન થાય, મોક્ષની પ્રાપ્તિ ન થાય, ત્યાં સુધી ઘણું બાકી છે. અને ખરેખર ઘણું બાકી છે એ એમ જ રહેવું એ વાસ્તવિકતા છે. એવા જ ભાવ રહેવા એ વાસ્તવિક પરિણામ છે. સંતોષણો એ કલ્પના એ છેડ્યો, કલ્પના એ છેડ્યો, વિપર્યાસ શરૂ થયો, વિપરીતતા શરૂ થઈ, પાછો પડવાનો. પ્રિય બુદ્ધિ તો છે, દ્રવ દ્રષ્ટિ થઈ નથી, ત્રિકાળી અપરિણામી પદાર્થની તો દ્રષ્ટિ થઈ નથી, પરિણામના સંતોષણ હોય એટલે પર્યાય દ્રષ્ટિ હતો તીવ્ર થયો, પર્યાય દ્રષ્ટિ તીવ્ર થઈ ગયો, દર્શન નો તીવ્ર થયો. એમ દ્રઢતા છે તેનું કેમ કરવું, કદાપી કોઈ રીતે તેનાનું કાંઈ કરીએ, તેનાનું કાંઈ કરીએ એટલે એકદમ બધું ફુગાવીને નીકળી પડીએ, ચાલો કાંઈ હવે અમારા માથા રૂપમાં ઉતરવું નથી, તો તેવું સ્થાન ક્યાં છે કે જ્યાં જઈને રહીએ, ક્યાં જઈને બેસવું, એવા સ્થાનમાં જઈને બેસીએ કે અમારી રુચિ અને અમારા પુરુષાર્થને પોષણ મળે એવું સ્થાન ક્યાં છે. સ્થાન એટલે શું? સ્થાન એટલે કોઈ જગ્યા ને, કોઈ આશ્રમ ને, શું કોઈ ટેકરી કે કોઈ તળાવ કે કોઈ ફળાનો કે નદી કિનારો ગયો ને, શું અર્થાત સ્થાન અર્થાત તેવા સંતો ક્યાં છે કે જ્યાં જઈને એ દશામાં બેસી તેનું પોષણ પામીએ, એવા મહાત્માઓ એવા સંતો ક્યાં છે કે જેના ચરણ સાનિધ્યમાં રહીએ અને અમારા પુરુષાર્થને પોષણ મળે અને આગળ વધી શકીએ એવું સ્થાન ક્યાં છે કે નીકળી પડીએ. એટલે એમ કે છે કે એવું કઈ સ્થાન હોતું હોય તો નીકળી પડ્યા હોત, એમ કે છે. કદાચ અમને કોઈ એવા મહાપુરુષ મળ્યા હોત તો અમે તો આ બધું ઉલાવી કરીને એક વાર નીકળી પડે છે એના ચરણમાં બેસી જાઓ. શું પોતાની વાતથી ઉપદેશ આપે છે ને, પોતાના પરિણમન થી બોધ આપે છે, અમારું પરિણમન આવું છે. તમને કઈ એના ઉપરથી બોધ મળતો હોય તો તમે એ બોધ ગ્રહણ કરી અને તમે એનો અમલ કરો, એમ કેવું છે. વાત તો એવી છે, ત્યારે હવે કેમ કરવું, ત્યારે હવે કેમ કરવું, હવે તો પછી શું કરવું, જો પાછો ફરીને જે નિર્ણય થયો છે ને એ નિર્ણયને અવતરણ ચિહ્નમાં દોહરાવે છે, જેટલા શબ્દો અવતરણ ચિહ્નમાં છે એ એમનો નિર્ધાર છે. શું પોતાનું આત્મહિત કરવા સંબંધીનો આ નિર્ધાર છે, આવો નિર્ધાર મુમુક્ષુને હોય, અને આવો નિર્ધાર મુમુક્ષુને હોય તો એ મુમુક્ષુ મોક્ષ પામ્યા વિના રહે, એને દુનિયા મરણનો નાશ થયા વિના ન રહે, ગેરંટેડ વાત છે, એમ કેવું છે. સંસારનો તો એ સ્થાનમાં સફળ નહીં થાય પાછો, આ નિર્ધાર તો હોવો જ જોઈએ, આ પ્રકારે નિર્ધાર હોવો
જોઈએ.
નિર્ધાર સરળ પડે ને એને એ નિર્ધાર પાર પડવાનું એક મોટું સાધન મળી જાય છે, બાહ્ય સાધન પણ મળી જાય છે, મદદ થાય એવો. ગમે તેમ હો, શું નિર્ધાર છે, ગમે તેમ થાવ, ગમે તેમ હોય એટલે ગમે તેમ થઈ જવાનું, શું થઈ થઈને થઈ જવાનું છે, શું ગમે તેમ થાવ એટલે કે ગમે તેટલા દુઃખ વેઠો, ગમે તેટલા દુઃખ વેઠવા પડે મારી તૈયારી છે. દુઃખ વેઠવા પડે તો પ્રતિકૂળતા આવે, શું ગમે તેવી પ્રતિકૂળતા આવે આપણે તૈયારી છે. આ માણસ નથી ઘણી વાર કરતા, એ કુટુંબમાં રહેતા હોય કોઈ કોઈને દબાવતું હોય, શું કરે સ્વકૃતિ પ્રમાણે કોઈ નરમ હોય, પછી માણસ સજીવતા ખાતર દબાય પણ એમ થાય કે આ તો એક પરતંત્રતા છે, અને એ પરતંત્રતા છોડવા જતા જેના તરફથી પ્રતંત્રતા થઈ રહી છે એની મદદ બંધ થઈ જાય. એટલે દબાવે શું કરવા, આપણે એને મદદ કરીએ છીએ, આપણા ચહેરો દબાઈને જ ચાલવું પડે. એટલે શું કહેવાય, આપણે સ્વતંત્ર થઈને રહેવું છે. ગુજરાતીમાં આપણે શું કહેવાય, મીઠો ને રોટલો ખાશો પણ આપણે કોઈને રહેવું નથી. ઠીક, મીઠો ને રોટલો એટલે શું, રોટલો ખાશો. આપણે કોઈને પરતંત્રપણે રહેવું નથી. એમાં પછી પરતંત્રતાનો બીજો શબ્દ છે ગુજરાતી, ઓશિયાળા થઈને રહેવું નથી. શું કહે, આપણે કોઈના ઓશિયાળા થઈને રહેવું નથી. એટલે લાચારીથી જીવવું નથી, ઓશિયાળાનો અર્થ એ થાય લાચારીથી જીવવું નથી, ખુમારીથી ને સુંદરતાથી જીવવું છે. પ્રતિકૂળતા આવે ને વાંધો નહીં, ગમે તેવી પ્રતિકૂળતા વેઠવા તૈયાર છે. આ તો હવે ભવભ્રમણ જેવું છૂટવું છે, મોક્ષ પદ પામવું છે. બહારમાં સ્વતંત્રતા લેવા માટે પણ આટલી તૈયારી હોય છે, આ દેશની સ્વતંત્રતા માટે લડે છે કે નહીં, કરેંગ્યા મરેંગ્યા માથા આપે છે કે નહીં, હે જાનની કુરબાની આપે છે કે નહીં. તો આ તો સંસાર આખો જીતવો છે, મોક્ષમાં જવું છે, તો એની તો તૈયારી કેટલી હોવી જોઈએ. આ કેટલી તૈયારી હોવી જોઈએ એનું વર્ણન પોતાના નિર્ધારથી કરે છે. પોતાને તો એવો નિર્ધાર થયો છે આ સમયમાં, આ એવો ટાઈમ છે. મુમુક્ષું પોતે ટેલી કરી લઈએ કે મને આવા ભાવ થાય છે તો મારો નિર્ધાર બરાબર છે મોક્ષ જવાનો, નહીં તો હું મોક્ષ જવા માટે નથી આવ્યો, કઈક અનુકૂળતા ને પ્રતિકૂળતા ને ઠીકઠાક કરવા માટે અહીંયા આવ્યો છું. માણસ તો આવે છે ને મંદિર જાય, પૈસો બે પૈસા વાપરે, આશા રાખે કે કઈક આપણું ભગવાન ભલું કરશે સાથે સાથે. એક સોદો છે, આટલું આપો અને જાદુ લ્યો, થોડું આપો ને જાદુ લ્યો, ત્યાં પણ પ્રમાણિકતા નથી. પાસે એ આપો એટલે લ્યો એમ નહીં, શું દેવું થોડું લેવું જાજો એમ થાય છે. બરાબર છે, ભગવાન ને ટોટો હોય કે ન ટોટો હોય, કોઈ ને ટોટો હોય કે કોઈ ને ન હોય, તારી દાન જ નહીં છે એ વાત કરીને એમ કે, તારી દાન જ નહીં છે કે થોડું આપણે જાજો લઈ લેવું. હે, કોઈની પાસે જાજો હોય તો લઈ લેવાય આપણાથી, બીજા પ્રમાણિકતા છે તારે. શ્રીમદ રાજચંદ્રજીનો 23 વર્ષની ઉંમર છે અને સમ્યક દર્શન પામવા પહેલા, મોક્ષના માર્ગે ચડવા પહેલા કઈ દશામાં આવ્યા છે એનું વર્ણન પોતે કરે છે કે અમે કઈ દશામાં આવ્યા છે. તો ગમે તેમ હો એટલે ગમે તેમ થાવ, ગમે તેટલા દુઃખ વેઠો, ગમે તેટલા પરિશ્રમ સહન કરો, ગમે તેટલા ઉપસર્ગ સહન કરવા પડે તો ભલે કરવા પડે, ગમે તેટલી વ્યાધિ આવે, રોગ વ્યાધિ એટલે પડે, શું ગમે તેટલી ઉપાધિ આવી પડે, ગમે તેટલી વ્યાધિઓ આવી પડે, આદિ વ્યાધિ ને ઉપાધિ ત્રણેય લીધા છે. અરે ગમે તો જીવનકાળ એટલે આયુષ્યનો કાળ એક સમય માત્ર જ બાકી હોય, વધારે જીવન નાળ તૂટતી હોય એમ કેવું છે. શું ખબર પડે કે હવે નાળી તૂટે છે, હવે બચવાની જગ્યા નથી, તો કે તો વાંધો નહીં, મારા પુરુષાર્થમાં અને મારા નિર્ધારમાં કોઈ ફેર પડે એમ નથી. આ મનુષ આવો હોય છે, વાળાનું કામ નથી આમાં. શું એ તો રજપૂત રજપૂત થઈ જવું પડે છે, ક્ષત્રિય થવું પડે. વાણિયા ફાણિયાનું કામ નથી આમાં. ગુરુ કદા વાણિયા ના હાથમાં આ ધર્મ આવ્યો છું, ક્ષત્રિય નો ધર્મ વાણિયા ના હાથમાં આવ્યો, ગુરગુર કરી મૂકે બધા, એનું કામ નથી આ. એવી વાત છે, એ મોક્ષ વાળી છુપર ગમે તો જીવનકાળ એક સમય માત્ર હો, અને એટલામાં પણ દુર્નિમિત હો, એમાં પણ સંત સદગુરુ ન હો, એવું સારું નિમિત્ત ન હો, તો પણ એમ કરવું મોક્ષનો પુરુષાર્થ ને પ્રયાસ કરવો કરવો ને કરવો, એમાં કોઈ ફેરફાર નહીં. એવો નિર્ધાર ન થાય ત્યાં સુધી એ જીવ છૂટકો નથી. ઠીક, આ પોતાને પોતાને સમજાવે છે કે જ્યાં સુધી આટલી તારી તૈયારી ન થાય અભિપ્રાયમાં, ત્યાં સુધી સંસારથી ને જન્મ મરણ થી તારો છૂટકો થાય એ વાતમાં કઈ માલ નથી. આટલી તૈયારી છે, ફાયદો આવ કહેશે, વાંધો નથી. હવે તને કોઈ હવે નહીં વાંધો આવે, એક વાર પરીક્ષા કાળ આવશે તો પછી વાંધો નથી. કેવો નિર્ધાર કર્યો છે, ગમે તેમ થાવ, ગમે તેટલા દુઃખ વેઠવા પડે, ગમે તેટલા પરિસર સહન કરવા પડે. પરિસર એટલે શું? કુદરતી, શું કુદરતી પ્રતિકૂળતાઓ ઉભી થાય, શું ઠંડી ગરમી વરસાદ, શું એ બધા કુદરતી પરિસર. પછી તો મકાન પડી જાય, એક્સિડેન્ટ, ઉપસર્ગ. એટલે મનુષ્ય દેવ અને તિર્યંચકૃત પ્રતિકૂળતા, કોઈ મનુષ્યો વૈરબુદ્ધિ થી પ્રતિકૂળતા આપે, કોઈ દેવો પણ વૈરબુદ્ધિ થી ઉપસર્ગ કરે, અથવા કોઈ તિર્યંચો સિંહ વાઘ અને કોઈ પણ પ્રકારના સર્પ નીચી કરડે, એ દૈવ બધી જે પ્રતિકૂળતા છે એને ઉપસર્ગ કહેવામાં આવે છે. ગમે તેવી પ્રતિકૂળતાઓ કુદરતી આવો કે ગમે તેવી કૃત્રિમ પ્રતિકૂળતાઓ આવો, અકૃત્રિમ કે કૃત્રિમ એમ બે પ્રકારની, એને ઉપસર્ગ પરિષદ આ શબ્દો છે.
એ જે પ્રતિકૂળતાઓ આવવાની છે
હા, એ તો આવવાની છે, આવવાની છે. અને જે કર્મ બાંધ્યા છે એ ભોગવ્યા વિના છૂટકો નથી. ચાહે રાગદ્વેષ કરીને ભોગવે, શું કે ચાહે ક્ષમતા ભાવે ભોગવે, જે પૂર્વ બાંધ્યા છે એ તો ભોગવ્યા વિના છૂટકો નથી. જ્ઞાની કે અજ્ઞાની જીવ સુખ દુઃખ રહી તમે કોઈ અજ્ઞાની વેદે રોઈને, જ્ઞાની વેદે ધૈર્ય છે, એ ધૈર્યથી ધૈર્ય કહો કે ક્ષમતા ભાવ કહો. ગમે તેટલી વ્યાધિ વ્યાધિ ને ઉપાધિ આવી પડો એમ કે છે, શું અને સહન કરવી પડે. ગમે તો આયુષ પૂરું થવાની તૈયારી હો, શું અને ગમે તેવા પ્રતિકૂળ નિમિત્તો, દુર્નિમિત્તો એટલે દુષ્ટ નિમિત્તો હો, પ્રતિકૂળ નિમિત્તો હો, પણ એમ કરવું જ. એમ કરવું એટલે શું? કે ફરીને નજ જન્મવું, મોક્ષ પામવું, મોક્ષ માટેનો પ્રયાસ કરવો કરવો ને કરવો. આ ગુરુ સૂત્ર છે, પૂર્ણતાના લક્ષ્ય શરૂઆત, એ શરૂઆત આવા પરિણામથી થાય છે. સ્વાધ્યાય મંદિરની દક્ષિણ બાજુની દિવાલે આ સૂત્ર છે. પંડુ નહીં જોયું, પંડુ ગયા બે દિવસ કેવડા મોટા અક્ષરે લેખો છે, એ આ પરિણામથી એ શરૂઆત થાય છે. આ પ્રકારના પરિણામથી શરૂઆત થાય છે, બીજી રીતે વાસ્તવિક શરૂઆત થતી. અને ત્યાં સુધી હે જીવ છૂટકો નથી, પોતે પોતાને સમજાવે છે, ત્યાં સુધી તારો છૂટકો થવાનો નથી. આમ નેપથ્ય માંથી ઉત્તર મળે છે, અંતરાત્મા માંથી પુકાર થાય છે, હવે આ સિવાય છૂટકો થવાનો નથી. અને એ વાત યથા યોગ્ય જ લાગે છે, એ વાત અમને બરાબર લાગે છે. પોતાને શંકા ન રહે, જો આવી દ્રઢતા હોય તો હવે હું માર્ગ પામીશ કે હું મોક્ષનો માર્ગ નહીં પામું એની શંકા પોતાને ન રહે, સંદેહ ન થાય. દ્રઢતા એને સંદેહ ન થાય, આવી દ્રઢતા આવવી જોઈએ, એને પૂર્ણતાનું લક્ષ્ય કહેવામાં આવે છે. હવે શું કહેશે, આ નથી જોઈતું, આ નથી જોઈતું, આ નથી જોઈતું, હવે શું? ક્ષણે ક્ષણે પલટાતી સ્વભાવ વૃત્તિ નથી જોઈતી. શું? ઘડીકમાં લાડવો ખાવો ગમે, ઘડી કહે છે હવે મારે નથી ખાવો, ઉલટી થશે, બહુ ખાધો મેં, આ વૃત્તિ પલટાઈ ગઈ. ઠીક, ખાતા ખાતા વૃત્તિ પલટાઈ ગઈ. જેના ઉપર રાગ કરે એના ઉપર દ્વેષ કરે પાછો, જે લાડવા ઉપર રાગ કર્યો તો હવે વોમિટ થઈ જશે, હવે ખાઈશ તો હાથ જોડું ભાઈ સાહેબ, હવે ખવડાવશો નહીં મને. આ વૃત્તિ પલટાઈ ગઈ ક્ષણે ક્ષણે જીવને. આનો કૃતિ સ્વભાવ છે, આનો માયાવી સ્વભાવ છે, આ માનનો અહંકાર વાળો પ્રકૃતિ છે. એ ક્ષણે ક્ષણે પલટાતી સ્વભાવ વૃત્તિ નથી. બહુ માને ચડી ગયું એટલે શું ક્યાંક ચિંતામાં કરે, હું અભિમાનનો પાર ન હોય, પણ એના કરતા કોઈ પુણ્ય વધારે આવે ત્યારે પાછું ગરુડિયાની જેમ પૂછડી પટપટ આવે. હવે માનનું પૂતરું પણ દિનતા પછી એટલી જ કરે, પલટાતી સ્વભાવ વૃત્તિ, આ પલટાતી સ્વભાવ વૃત્તિ છે. ક્ષણે ક્ષણે પલટાતી સ્વભાવ વૃત્તિ નથી. ખાસ કરીને સરકારી નોકરીઓ કરતા હોય છે ને, જેમાં ઘણા ઉપર નીચેના માણસો હોય, નીચેના માણસો ઉપર રોવાબ કરવામાં પાર કરે, રોવાબ નો પાર નહીં. અને એનો સાહેબ આવે ત્યાં દિનતા ને ભાઈ સાહેબ નો પાર નહીં. ઠીક, એક જ માણસ મોરો બદલાઈ જાય તરત જ, ખેડૂતમાં રૂવાબ કરતો હોય પાછો એકદમ દિનતાથી વાત કરતો હોય. આ બધું ક્ષણે ક્ષણે પલટાતી સ્વભાવ વૃત્તિ નથી જોઈતું. અમુક કાળ સુધી શૂન્ય સિવાય કાંઈ નથી જોઈતું, વિકલ્પ જ ન જોઈએ એમ કે છે. ઠીક, શૂન્ય એટલે અહીંયા નિર્વિકલ્પ દશા લેવી છે. નિર્વિકલ્પ સ્વરૂપના આશરે નિર્વિકલ્પ દશા થાય એ જોયું, એ સિવાય બીજું કઈ જોઈતું નથી. તે ન હોય તો અમુક કાળ સુધી સંત સિવાય કઈ નથી જોઈતું. ઠીક, અમુક કાળ એટલે શું કરો, અમુક અમુક કાળ શું કરવા કે છે બધી વખતે, કે આમ તો મોક્ષ પામવું છે, આ તો વચ્ચેની વાત છે, શું સમયમ દર્શન માટેનો પુરુષાર્થ નથી, શું મોક્ષ માટેનો પુરુષાર્થ છે. એટલે નિર્વિકલ્પ દશા સમયમ દર્શનમાં થઈ, પણ આમ તો મોક્ષ થવા માટેની વાત છે. એટલે અમુક કાળ સુધી શૂન્ય સિવાય કઈ નથી જોઈતું. તે ન હોય તો સમ્યક દર્શન ન મળે તો સમ્યક દર્શનના દાતા રહેવા, મોક્ષ માર્ગના દાતા રહેવા, મોક્ષના દાતા રહેવા સંત એ સિવાય કાંઈ નથી જોઈતો. અને તે ન હોય તો અમુક કાળ સુધી સત્સંગ સિવાય કાંઈ નથી જોઈતું. સંત ન મળે તો સંતના સંત ચરણના ઈચ્છુક એવા મુમુક્ષુઓનો સંગ તે સત્સંગ છે. અથવા સ્વપ્નો રંગ ચડાવે, જેના સંગથી સ્વપ્નો રંગ ચડે એ સંગ તે સત્સંગ છે. અમુક કાળ સુધી સંત સિવાય કઈ નથી જોતું, તે ન હોય તો અમુક કાળ સુધી સત્સંગ સિવાય પણ કઈ નથી નથી કઈ જોઈતું, તે ન હોય તો આર્યાચરણ સિવાય કઈ નથી જોઈતું. આર્ય પુરુષોએ કરેલા આચરણ, સજ્જન પુરુષોએ કરેલા આચરણ સિવાય અમારે બીજા કઈ આચરણ જોઈએ નહીં. અત્યારના બધા જીવન બગડી ગયા છે ને આચરણમાં, એટલે કે છે અમારે આર્યાચરણ સિવાય કઈ નથી જોઈતું. તે ન હોય તો જીન ભક્તિ અતિશુદ્ધ ભાવે લીનતા સિવાય કાંઈ નથી જોયું. જો જીન ભક્તિમાં પદ ગાળા એમ નથી લીધું, હવે ચાલો બે પદ આનંદ ભીંડીને ગાઈ લઈશું, હવે ભક્તિ ભગવાનની કરી લીધી એમ નથી. જીન ભક્તિ કેવી? અતિશુદ્ધ ભાવે લીનતા સિવાય, શુદ્ધ અંતકરણ છે. આપ જેવા થયા તેવા મારે થયું છે, મારે કઈ માગવું નથી, મારે કઈ તમારી પાસે માગવું નથી. તમારા જેવા થયા અતિ શુદ્ધ ભાવે, શુદ્ધ અંતકરણ છે. શુદ્ધ અંતકરણમાં લીન થઈને જીન ભક્તિ કરવી એ સિવાય કઈ જોઈતું નથી. અને એ જીન ભક્તિ પણ જો ન મળે એવી યોગ્યતા ન મળે એટલે એવી યોગ્યતા ન હોય તો પછી હવે કઈ માગવાની પણ ઈચ્છા પછી જાઓ, પછી એટલે કેવું માગવાનું? એમ કહીને શું કહ્યું કે આ કારણ કા કાર્યની શૃંખલા છે. મોક્ષ માર્ગ તો પ્રાપ્ત મનુષ્ય ભવ મળે છે, મોક્ષ માર્ગમાં તો આવી જ જવું જોઈએ. પછી પહોંચે મોક્ષમાં પહોંચતા ભલે બે ભાઈ ચાર ભાઈ લાગી જાય, વાંધો નહીં. મોક્ષ માર્ગમાં તો રસ્તો તો ચડી જ જવું જોઈએ. તો કે માર્ગ ન મળે તો કે એનું કારણભૂત જે સ્વરૂપ નિશ્ચય છે જેમાં સ્વરૂપના સંસ્કાર મળે છે એ તો ઓછા ઓછા સંસ્કાર તો અહીંયા પાડી જ લેવા જોઈએ. એમ જે કારણ કાર્યમાં ચાલે છે એ ન થાય તો પછી પૂર્ણતાનું લક્ષ્ય હોવું જોઈએ. એ ન હોય તો આ જાતની વિચારધારા કાલે વાંચ્યું ને ત્રાસમાં પત્ર ક્રમમાં મનસુખરામ સુરવેર આપણે કીધું, આત્મા ક્યાંથી આવ્યો અને શું છે ને આ બધું આટલું બધું, એ જાતની મૂંઝવણ તો એને હોવી હોય ને. એ ન હોય તો હવે પછી કઈ માગવાની ઈચ્છા રહેતી નથી, કારણ છેલ્લું પતી ગયું. કારણ કે એનો છેડો જ નહીં આવે તો એમ ન હોય તો પછી એમ ન હોય તો હવે એ વાત કરી થઈ આટલું તો ઓછામાં ઓછું આવું તો કઈ માગવાની ઈચ્છા નથી. ગમ પીડ્યા વિના આગ્રહ થઈ પડે છે. શું ગમ પીડ્યા વિના આગ્રહ? એટલે આગમ વાંચવાની ગમ પાત્રતા. શું ગમ એટલે ગુરુગમ? પાત્રતા વિના શાસ્ત્રો વાંચવા એ અનિષ્ટકારક થઈ પડે છે, નુકસાનનું કારણ થાય, સ્વચ્છનનું કારણ થઈ જાય. સત્સંગ વિના ધ્યાન તે તરંગરૂપ થઈ પડે છે. ઠીક, આ ધ્યાનમાં બેસી જાય છે ને યોગ ને ધ્યાનનો અભ્યાસ કરવા માટે પ્રાણાયામ કરો ફલાણું કરો, ભાઈ પહેલા સત્સંગ વધુનું સ્વરૂપ શું છે, કોનું ધ્યાન કરીશ? જેનું જ્ઞાન નથી એનું ધ્યાન થાય નહીં, અને જેની રુચિ નથી એનું જ્ઞાન થાય નહીં. એ બધી વાત ક્યાંથી સમજાય? કારણ કાર્યને કે સત્સંગ વિના આ જીવે કઈ યોગ્યતામાં ઉભો હોય ત્યારે એને શું કરવું એનું પ્રયોજનભૂત છે, એનું અત્યારે વર્તમાન પ્રયોજન શું કરવાના છે એ વાત સત્સંગ વિના ક્યાંય સમજ પડે
નહીં.
આગમ આધાર આપવા માટે કોને કે ગમ પડતી હોય એને મિત્ર ખોટા આધાર લે, મિત્ર ખોટા આધાર લે. આપણે મુમુક્ષુભાઈ વાત કરતા હતા, શાક માર્કેટ ગયેલા, બીજા મુમુક્ષુ હવે મળ્યા અને થેલીમાં બાર થોડા લીલી ડુંગળીના પાંદડા દેખાડા. હા, તમે શું લીધું? કે શિયાળો છે, પ્રસંગના ડુંગળી એવા સરસ તાજા આવે છે. હા, શક્તિવર્ધક જુઓ, તમને ખબર પડે શક્તિવર્ધક. ઠીક, આપણે ખવાય, આપણે મમુક્ષુ છીએ, આપણે કન્યુ ખવાય નહીં, સમજ્યા જ નહીં. કે સમયસર વાંચીએ છીએ, આદર લીધો સમયસર નો. હું ભાઈ આત્મા ખાઈ શકતો નથી, ઠીક, આત્મા ખાઈ શકતો નથી. કેવો આદર લીધો સમયસર નો? ગમ પીડ્યા વિના આગમ નમસ્કારક થઈ પડે છે. આ દશા થાય ગુરુદેવ તો બધા એક છોકરો બીજા છોકરાને લાફો માર્યો. કૃષ્ણ બાપ કહેતા કે કેમ મને લાફો માર્યો? કે કેમ તું કેમ 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 કરે છે? ક્રમ બધા છે કે એમાં કેમ નહીં કરવાનું? તારે આવી ગરબડ થાય સાંભળીને, આવી બધી ગરબડ થાય સાંભળીને, વાંચે ને પાત્રતા જોઈએ છે. મોટા પાપ ને ગૌણ કરવા, સાચા તો ખરી વાત એ છે કે મોટો પાપ ગૌણ કરવો કોમડા વીરમાં નહીં, મોટું પાપ છે એને મુખ્ય કરવું, ગૌણ નાના પાપને ગૌણ કરવા, મોટું પાપને મુખ્ય કરવું. આ મુખ્યત્વનું મોટું પાપ છે એ છોડવું છે, એના ઉપર વધારે ધ્યાન દેવું. બુદ્ધિની શક્તિ ટૂંકામાં, બુદ્ધિની શક્તિ દર્શનીય એટલે મિથ્યાત્વને મટાડવા માટે, શું ભ્રાંતિને મટાડવા માટે, અધ્યાસને છોડવા માટે બુદ્ધિ શક્તિ લગાડવી. શું અભ્યાસના ત્યાગને શ્રીજીને ત્યાગ કયો છે? આ પહેલામાં પેલું આ છે આવે છે ઉપાધિ વચનામાં, કે અભ્યાસના ત્યાગને શ્રીજીને ત્યાગ કયો છે? સત્સંગના ધ્યાન તે તરંગરૂપ થઈ પડે છે. ધ્યાન કરવા બેસે ને કઈક જાતના વિચારો ને તરંગો ચાલે, ધ્યાન બાન લાગ જામે. સમજવા જેવી વાત છે એને તો પ્રસિદ્ધ કરવામાં આવે છે. સંતની સંત વિના અંતની વાતનો અંત પણ તો નથી. અંત એટલે જન્મ મરણ નો અંત, પરિભ્રમણ નો અંત. એની જે વાત છે એ સંત વિના, એનો અંત એટલે એનો છેડો પત્તો આવે અને કયું વાતમાં ન આવે. એના જે એ માર્ગે ચડ્યા છે, એ માર્ગના જાણકાર છે અથવા અનુભવી પુરુષ છે. જાણકાર છે એટલે અનુભવી પુરુષ છે, એ વિના એ માર્ગ મળે એવું. સંત વિના અંતની વાતમાં અંત પમાતો નથી. આ બધા સ્લોગન છે, એમના વચનો છે, બધા સૂત્ર જેવા વચનો છે. સંત વિના અંતની વાતમાં અંત પમાતો નથી, લોક સંજ્ઞાથી લોકાગ્રહ જવાતો નથી. લોકો અમને આમ કહેશે ને આમ કરશું તો લોકો આમ કહેશે ને લોકો અમારી આમ વાતો કરશે ને લોકો અમારું સારું નહીં જોવે ને અમારી આબરૂમાં ઓછું થઈ જશે ને ફલાણું થઈ જશે. રખડ સંસારમાં તો પછી તો શું તો પછી રખડ સંસારમાં. આ બધા અક્કલ વિના ના રગડા કેવા? ભગવાન ને ત્યાં એ વાલા છે ને પેલા છે, એ વાલા છે ને અમારે લોકોની વચ્ચે રહેવું છે, ભાઈ સમાજ ની વચ્ચે રહેવું હોય ત્યારે સમાજ નું માનવું પડે. રખડતા રહે સમાજ ની વચ્ચે રહેવું છે ને તો કઈ મનંત કાળ સમાજ ની વચ્ચે જ રહે જાય. આ તો કહે કે સમાજ ને છૂટે ને લોકાગ્રહ મોક્ષ તો લોકસંજ્ઞા ઉડી જાય. લોકસંજ્ઞા ઉપર તો ઘણા પ્રહાર કર્યા છે, એને કાળકૂટ ઝેર કીધું છે. શું લોક લજ્જા ને લોક સંજ્ઞા આડી આવે એ કાળકૂટ ઝેર ખાય છે. કેવું સાધારણ પોઈઝન નથી, કાળકૂટ ઝેર છે. લોક સંજ્ઞા થી લોકાગ્રહ જવાતું નથી, લોક ત્યાગ વિના વૈરાગ્ય યથાયોગ પામવો દુર્લભ છે. શું સંબંધ ચારે કોર રાખવા છે, જાળવવા છે, હાચવવા છે. અને વૈરાગ પણ બે વાતને મેળ ખાય એવું, જેની આશા અને અપેક્ષાઓ છૂટે નહીં ત્યાં સુધી એને ખરો વૈરાગ આવે નહીં. સુખ બુદ્ધિ છૂટવી જોઈએ, સંસારની સુખ બુદ્ધિ છૂટવી જોઈએ. તો આત્મામાં સુખ છે, આત્મા પરમાનંદ સ્વરૂપ છે એની પ્રતીતિ ખાતરી આવે, વિશ્વાસ આવે, એનું જ્ઞાન થાય, એમાં લીનતા થાય, એમાં ધ્યાન જામે, ત્યાં સુધી એનું ધ્યાન જામી શકે. એ કઈ ખોટું છે? શું આ બધી વાત કઈ ખોટી છે? શું કઈ ખોટું છે? પરિભ્રમણ કરાયું તે કરાયું, હવે તેના પ્રત્યાખ્યાન લઈએ તો ઠીક, હવે પછાણ લઈએ, હવે પરિભ્રમણ કરવું, કોઈ પણ ભોગે પરિભ્રમણ કરવું નથી, એવું નિર્ધાર આપો. પ્રત્યાખ્યાન લઈએ તો કે લઈ શકાય. અત્યારે આ કાળમાં મુમુક્ષુજી આવા પ્રત્યાખ્યાન, આવો નિર્ધાર કરી શકે છે, અને આવો નિર્ધાર કરે તો મોક્ષે જવાનો જવાનો ને સમ્યક દ્રષ્ટિ તો મોક્ષે જાય જ. હા, તો મોક્ષ નો નિર્ધાર કરવા વાળો મોક્ષે જાય એમ કે છે. કેટલું સહેલું કરીને આવ્યું, સમયદર્શન નથી થતું ભાઈ, નિર્વિત દશા થતી નથી, ગમે એમ કરીએ પણ કઈ એટલું જ મળતા નથી, કઈ વાંધો. આ નિર્ધાર કરીને એક વાર સમયદર્શન તારી વાય વાય આવશે, તારે લેવા જવું પડે, તને ગોતતું ગોતતું આવશે એમ વાત છે. કેમ કે તારો મોક્ષ નો પુરુષાર્થ છે, સમયદર્શન તો વચ્ચેનું સ્ટેશન છે, આવ્યા વગર. પરિભ્રમણ કરાયું તે કરાયું, થઈ ગયું તે થઈ ગયું એમ કે છે. હવે તેના પ્રત્યાખ્યાન લઈએ તો કે લઈ શકાય. અંદર માંથી નેપથ્ય માંથી પ્રશ્ન ઉઠે છે અને નેપથ્ય માંથી જવાબ મળે છે. ગુરુ ને પૂછવા જવું પડતું નથી, જો ઠીક આ મુમુક્ષુ કેવો તૈયાર થાય છે, અંદરથી અંતરાત્મામાંથી પ્રશ્ન ઉઠે, એનો આત્મા જે પરમ ગુરુ છે અંદરથી એને જવાબ દે. બહારના ગુરુ પરમ ગુરુ નથી, આ પરમ ગુરુ છે. ઠીક, આમ બહારમાં પરમ ગુરુ તીર્થંકર ભગવાન ને કહેવાય છે. પછી જે મરવિંદ ભાવલિંગી મુનિરાજ આચાર્ય આદિ છે, સાધુ સંત, એ બધા અપરમ અપર ગુરુ છે. પેલા પરમ ગુરુ છે ને અપર ગુરુ છે, પર અપર ગુરુ કરતા એનો આત્મા પરમ ગુરુ છે, અંદર થી જવાબ દે છે. કેમ કે ઓલા ગુરુ ને ગોતવા જવા પડે, અને આ ત્રિકાળી ભગવાન હાજરા હાજર છે, ગોતવા જવા ના પડે, સ્મરણ કરીને બોલાવવા પડે. સ્મરણ તો વિસ્મરણ થયું હોય એનું સ્મરણ કરવું પડે. જ્યાં વિસ્મરણ ને અવકાશ નથી ત્યાં સ્મરણ ને પણ અવકાશ નથી, એવું આત્માનું લક્ષ થાય, એવું પરમ ગુરુ નું લક્ષ થાય, એને સ્વરૂપ લક્ષ કહેવામાં આવે છે. લઈ શકાય એ પણ આશ્ચર્યકારક છે, એવા પ્રત્યાખ્યાન લેવા હોય, પૂર્ણતાનું લક્ષ દેવું હોય તો પણ એ આશ્ચર્યકારક છે. કેમ આશ્ચર્યકારક છે? શા માટે આશ્ચર્યકારક છે? કે એ નિર્ધાર મોક્ષના નિર્ધારના ગર્ભમાં મોક્ષ સમ્યક દર્શનથી માંડીને મોક્ષની બધી પર્યાયો ગર્ભમાં આવી ગઈ, હવે એનો યથાકાળે જન્મ થશે. માટે એ પણ આશ્ચર્યકારક છે, અપૂર્વ છે. અત્યારે એ જ ઘણું કીધું તમને, અત્યારે હવે એટલું મમાલાલભાઈ ને પત્ર લખ્યો છે ને, અત્યારે એ જ હવે ફરી એવું જોવાય મળશે. હવે અત્યારે આટલું ઘણું છે, આટલું કરો તો અત્યારે ઘણું છે. ખંભાત ના બધા ભાઈઓ વિજ્ઞાપન આ પત્ર શ્રી સૌભાગ્યભાઈ ઉપરનો પત્ર છે. જે સૌભાગ્યભાઈએ 6 મહિના પહેલા 24મા વર્ષનો ફાગણ મહિનો છે ને, 6 મહિના પહેલા એમને ઓળખા હતા અને પરમેશ્વર બુદ્ધિ એમના પ્રત્યે આવી હતી, અથવા એવો દૃઢ નિશ્ચય એમણે કર્યો હતો કે આ જ્ઞાની પુરુષના માર્ગે ચાલવું છે મારે, હું કઈ સમજતો નથી, હું કઈ જાણતો નથી, મારે શું કર્તવ્ય છે, શું કરવા યોગ્ય છે, શું અકર્તવ્ય છે, હું કઈ જાણતો નથી. જ્ઞાની પુરુષના માર્ગે ચાલવું છે એવો દૃઢ નિશ્ચય કરીને જ્ઞાની પુરુષને ઓળખેલા એવા સુભાગભાઈ ને જ્ઞાની પુરુષ પ્રત્યે કેવી ભક્તિ હોય ને જ્ઞાની પુરુષ નું મહત્વ કેવી હોય એ સમજાવવાનો પાછો પત્ર છે. કોને પત્ર લખ્યો છે એને આટલું પહેલે ભણાટા એને ઓળખ્યા છે, પહેલે જ તબક્કે ઓળખ્યા છે ભયા ત્યારે કે છે કોઈ જ્ઞાની પુરુષ. પાછળ પડી જાઓ, આપણે આની પાછળ પડી જાઓ. ઘણો સમાગમ કર્યો છે, 6-7 વર્ષનું આયુષ હતું, માટે પત્રથી પણ ઘણો સમાગમ કર્યો છે અને પ્રત્યક્ષપણે પણ ઘણો સમાગમ કર્યો છે. ખુદ કૃપાળુદેવને એમના પ્રત્યે બહુમાન હતું, એવી જેની યોગ્યતા હતી કે જે યોગ્યતાને વર્ષ એમને પણ પુરુષાર્થની જાગૃતિ થઈને ફરીને આ ભાવમાં મોક્ષ માર્ગમાં પાછા આવી ગયા, સમય દર્શન પામી ગયા. એને સત્પુરુષનું મહત્વ કેવું હોય એ સમજાવવા માટે આ પત્ર લખ્યો. મથાળું છે પુરાણ પુરુષને નમો નમઃ, હેડિંગ મથાળું એટલે હેડિંગ. પુરાણ પુરુષે એ પોતાનો આત્મા એને નમસ્કાર, પરમાત્મા સ્વરૂપે એ પોતાનો આત્મા એને પુરાણ પુરુષ કહેવામાં આવે છે. એમના જે ભાવ હતા એને દ્રઢિત્વ મળે, એને દ્રઢતા થાય, એટલા માટે વાત મુમુક્ષુએ પણ આ ભાવોને દ્રઢતા થવા અર્થે એનો સ્વાધ્યાય વારંવાર ફરી ફરીને કરતો રહે છે. આ લોકનો વિષય, આ લોક તો ત્રિવિધ તાપથી આકુળ વ્યાકુળ છે, આધી વ્યાધિ એને ઉપાધિ, ત્રિવિધ ત્રિવિધ ત્રણ પ્રકાર. આ લોકમાં જગતના જીવો આધિ વ્યાધિ ને ઉપાધિથી કોઈને હક નથી, ક્યાંય હક પડતો નથી કોઈને, બધા એમને ઉપાધિમાં પડેલા છે. ઝાંઝવાના પાણીને લેવા દોડે છે, શું કરે છે બધા, હજી આ લેલું, હજી આ મેળવેલું, હજી આ મેળવેલું, કોઈને ધરપત નથી. દોડીને તૃષા છિપાવવા ઈચ્છે છે પણ અગ્નિમાં ઘી હોમાય પણ તૃષા વધતી જાય. તૃષા છુપાવવા ઈચ્છે છે એવો દિન છે આખો લોક, એટલે જગતના લોકના બધા જીવો આવા દિન છે. દિન છે એટલે શું છે, પોતાના સુખ માટે અનુકૂળતા માટે બહારમાં દિન હિન થઈને ભીખ માગી રહ્યા છે. કોની પાસે, જળ પરમાણુ પાસે, પોતે ચેતન છે, જળ પરમાણુ પાસે ભીખ માગે છે કે હે પરમાણુઓ તમે અનુકૂળપણે પ્રણમીને મને સુખી કરો. સારું છે પેલા જળ છે મિત્ર, દાંત કાઢે એના, શું કે હશે તો પાગલ થઈ ગયો છે, તારું સુખ તારામાં જરૂર છે, અનંત પરમાનંદ ની મૂર્તિ તો તું છો, અમે તો જોડ છીએ, તો અમારી પાસે કામ આજ એવું દિન છે. દિન એટલે પામર છે, ભિખારો. દિન એટલે ભિખારો છે, અજ્ઞાન ને લીધે સ્વરૂપ નું વિસ્મરણ થઈ જવાથી ભયંકર પરિભ્રમણ તેને પ્રાપ્ત થયું છે. જગતના જીવોમાં પોતાનું મૂળ સ્વરૂપ ભૂલાઈ ગયું હોવાથી, વિસ્મરણ થઈ ગયું હોવાથી, તે પ્રકારના અજ્ઞાન ને લીધે ભયંકર પરિભ્રમણ, તો મહા દુઃખદાયી એવા જન્મ મરણ જન્મ મરણ જન્મ મરણ કરીને રખડ કરીએ છે. સમયે સમયે અતુલ ખેદ, દરેક સમયે ઘણો ખેદ છે, એની તુલના ન તોડી ન શકાય એટલો ખેદ. જ્વરાદિક રોગ, કઈક ને કઈક શરીરના રોગ, મરણાદિક ભય, મરણનો ભય, અકસ્માત નો ભય, વેદનાનો ભય, ચોરી લૂંટનો ભય, પરલોકમાં શું થશે, જન્મા પછી ક્યાં જશું, આ લોકનો ભય, પરલોકનો, આદિકમાં બધા ભય લઈ લેવા. મરણાદિક ભય, વિયોગાદિક દુઃખને તે અનુભવે છે, ઈચ્છે છે તે મળતું નથી, વિયોગનું દુઃખ છે એને પણ અનુભવે છે, સમયે સમયે અનુભવે છે. એવા અશરણતા વાળા આ જગતને, એવા દુઃખી જગતના જીવોને એક સત્પુરુષનું શરણ, જ્ઞાની પુરુષ મળે તો એના બધા દુઃખનો છેડો આવી જાય. એક સત્પુરુષ શરણ છે, સત્પુરુષની વાણી વિના કોઈ તાપ અને તૃષા છેદી શકે એમ અમારો નિશ્ચય છે. તે જ્ઞાની પુરુષના વચનામૃતો સંસારના તાપને સમાવા માટે શીતળ જળ સમાન, એ અમારો નિશ્ચય છે. એટલે અમારો અનુભવ બોલે છે, આ અમારો અનુભવ બોલે છે. માટે ફરી ફરીને તે સત્પુરુષના ચરણનું અમે ધ્યાન કરીએ છીએ. માટે ફરી ફરીને તે સત્પુરુષના ચરણનું, આખા શરીરમાં ઉત્કૃષ્ટ અંગ મસ્તક છે અને નિકૃષ્ટ અંગ પગ છે, ચરણ કહ્યો કે પગ કહ્યો, એટલા સત્પુરુષ પ્રતિ બહુમાન થી ઝૂકી જાય છે કે અમે એના ચરણ નું ધ્યાન કરીએ છીએ. આપણું ધ્યાન કરવું કે એમના ચરણ નું ધ્યાન કરવું, ધ્યાન મૂળ ગુરુ મૂર્તિ આવે છે કે નહીં ભાઈ? ધ્યાન મૂલમ પૂજા મૂલમ ગુરુ પાદમ, મંત્ર મૂલમ ગુરુ વાક્યમ, મોક્ષ મૂલમ ગુરુ કૃપા, એની પ્રસન્નતા. કૃપા એટલે પ્રસન્નતા થાય, એનો છૂટકો થઈ જવાનો. ક્યારે પ્રસન્નતા થાય? પાત્રતા હોય, નહીતર ન થાય. એમ તો વચન આપ્યું હતું, આ ભાવમાં અમે તમને મોક્ષનો માર્ગ પમાડશું, વચન આપ્યું હતું, આ ભાવમાં અમે તમને મોક્ષનો માર્ગ પમાડશું. તમારી દીધા ને લઈ ગયા ઈધર, આવી ગયા એ મરણ પથારી ફોર્મમાં આવી ગયા, હવે કેવું જ્ઞાન લેવા તૈયાર થઈ ગયો છું, શું હવે હું કેવું જ્ઞાન લઈ લઈશ, ઠીક એવી વાત છે. શું કહે છે કે આવા અશરણ આ જગતમાં એક સત્પુરુષ શરણ છે, કેમ કે જન્મ મરણ ને મટાડે છે, બાકી મરણ પાસે કોઈનું શરણ નથી, અને એમની વાણી વિના કોઈ દુઃખને છેદી શકે નહીં. માટે તે સત્પુરુષના ચરણનું અમે ધ્યાન કરીએ. આ પત્ર બહુ સારો છે. પહેલા પેરેગ્રાફમાં સત્પુરુષના ચરણનું ધ્યાન કરીને પેરેગ્રાફ પૂરો કર્યો છે. આ બાકી તો વાત ઘણી અસાધારણ વાત આ પત્ર માં એમને કરી છે.